એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફર કરવાના છીએ જેણે ખરેખર લોકોને એમ કે જોવાની રીત શીખવી દીધી. જ્હોન બર્જરનું બહુ પ્રભાવશાળી પુસ્તક વેઝ ઓફ સીઈંગ, એટલે કે જોવાની રીતો.
બિલકુલ સાચી વાત છે. આપણે રોજ મતલબ કેટલી બધી છબીઓ જોઈએ છીએ ને, ટીવી, જાહેરાતો, હમણાં તો સોશિયલ મીડિયા પર તો અઢળક ફોટા, કલા. પણ આપણે ક્યારે અટકીને વિચારીએ છીએ કે આ બધી છબીઓ આપણા પર શું અસર કરે છે? આપણા વિચારો, આપણી ઈચ્છાઓ, એ બધું કેવી રીતે ઘડાય છે? આ પુસ્તક છે ને એના માટે જાગૃત કરે છે આપણને.
એટલે ખાલી આંખો ખોલવાની નહીં પણ મગજ ખોલવાની વાત છે. તો જેમણે આટલા ક્રાંતિકારી વિચારો આપ્યા એ લેખક કોણ છે? જ્હોન બર્જર વિશે થોડું જાણીએ. એ ખાલી કલા વિવેચક તો નહોતા ખરું ને?
ના ના, જરાય નહીં. જ્હોન બર્જર 1926 થી 2017 તો એમ કહી શકાય કે બહુમુખી પ્રતિભા હતા. બ્રિટિશ કલા વિવેચક, હા, પણ સાથે નવલકથાકાર, ચિત્રકાર પણ હતા અને ઊંડા સામાજિક ચિંતક પણ. અને એમની ખાસ વાત એ હતી, ખબર છે, કે પોતે તાલીમ પામેલા ચિત્રકાર હતા. એટલે કલાને માત્ર બહારથી નહીં પણ અંદરથી એક કલાકારની નજરે સમજતા હતા.
અચ્છા.
એટલે એમને પેલી કલાકારની દ્રષ્ટિ પણ હતી અને સાથે પેલો સામાજિક વિચારધારાનો પ્રભાવ, માર્ક્સવાદનો, એ પણ હતો એમ.
હા, બરોબર. માર્ક્સવાદી વિચારધારાએ એમને કલાને માત્ર સુંદરતાના ચશ્માથી જોવાની જગ્યાએ એને સમાજ, અર્થતંત્ર, રાજકારણ આ બધા સાથે જોડીને જોવાની એક એમ કે નવી દ્રષ્ટિ આપી.
એ માનતા હતા કે કલા કંઈ સમાજથી અલગ કોઈ પવિત્ર ટાપુ નથી, એ તો સમાજનો જ ભાગ છે અને સમાજને બનાવવામાં પણ મદદ કરે છે.
એટલે એ પૂછતા કે આ કોના માટે બન્યું છે, કોના ફાયદા માટે?
ચોક્કસ. એમની વિવેચના ખાલી વાહ શું સરસ છે પણ નહોતી અટકતી. એ તો એની પાછળ કોણ છે, કોની સત્તા છે, વર્ગભેદ, સ્ત્રી પુરુષના સંબંધોનું રાજકારણ, એ બધું જોતા.
અને એમની નવલકથા જી માટે બુકર પ્રાઇઝ મળ્યું હતું, એ જ બતાવે છે કે એમની પકડ કેટલી મજબૂત હતી.
હા, અને એક રસપ્રદ વાત કહું. આ પુસ્તક વેઝ ઓફ સીઈંગ એ મૂળ 1972માં બીબીસી પર એક ટીવી શ્રેણી આવી હતી એના પર આધારિત છે.
અચ્છા, ટીવી શ્રેણી?
હા. એમનો ઈરાદો સ્પષ્ટ હતો કે કલા અને દ્રશ્ય જગતના જે ગૂઢ વિચારો છે એને સામાન્ય લોકો સુધી પહોંચાડવા, સાવ સહેલી ભાષામાં, કોઈ અઘરા સિદ્ધાંતોની માયાજાળ નહીં પણ સીધી સરળ વાત.
તો આ પુસ્તકનો જે મૂળ તર્ક છે એ શું છે? એમ કહી શકાય કે જે આપણે જોઈએ છીએ એ એટલું સહજ નથી જેટલું લાગે છે?
બિલકુલ. બર્જરનો મુખ્ય મુદ્દો જે છે, જોવું એ ખાલી આંખનું કામ નથી, એ મનનું, સંસ્કૃતિનું કામ છે. આપણે જે જોઈએ અને એનો જે અર્થ કાઢીએ એ બધું આપણી માન્યતાઓ, આપણો ઉછેર, આપણો ઇતિહાસ, સમાજમાં આપણો સ્થાન, આ બધું નક્કી કરે છે. જાણે આપણે બધાએ અદ્રશ્ય ચશ્મા પહેર્યા હોય એવું સમજો ને.
અને ખાસ કરીને પેલી પશ્ચિમી કલા, યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગ્સ, એને જોવાની જે રીત આપણને શીખવવામાં આવી છે એના પર એમનો સવાલ છે નહીં કે એ અમુક ચોક્કસ વિચારોને જ પ્રોત્સાહન આપે છે?
હા, ચોક્કસ. એ દલીલ કરે છે કે જે રીતે આપણને કલાનો ઇતિહાસ ભણાવાયો છે એ મોટાભાગે શાસક વર્ગના દ્રષ્ટિકોણથી લખાયો છે. એટલે આપણે જે પરંપરાગત રીતે કલાને જોઈએ છીએ એ ઘણીવાર વર્ગભેદ, લૈંગિક અસમાનતા, ખાસ કરીને સ્ત્રીઓનું જે રીતે નિરૂપણ થયું છે, અને પેલી મૂડીવાદી માનસિકતા, મતલબ કે માલિકી અને સંપત્તિને જ મહત્વ આપવાની વૃત્તિ, એને જાણ્યા જાણીએ મજબૂત કરે છે.
એટલે પુસ્તકનો એક મોટો હેતુ આજે રહસ્યમયીકરણ છે, પેલું મિસ્ટિફિકેશન, એને તોડવાનો છે. જે રીતે કલાને સામાન્ય માણસથી દૂર કોઈ પવિત્ર, અઘરી વસ્તુ બનાવી દેવાય છે.
એકદમ સાચું. બર્જર કહે છે કે આ એક પ્રકારની બનાવટી ધાર્મિકતા ઊભી કરાય છે. શા માટે? જેથી કલાના જે સામાજિક અને આર્થિક મૂળ છે એ છુપાવી શકાય. જ્યારે ફોટોગ્રાફી આવી, પ્રિન્ટિંગ આવ્યું, એટલે કલા તો બધા સુધી પહોંચી ગઈ, પણ પછી પેલી મૂળ કલાકૃતિની કિંમત અને એનો મોભો જાળવી રાખવા આ રહસ્યમયીકરણનો સહારો લેવાયો.
અચ્છા.
પુસ્તક આપણને કહે છે કે આ પડદો હટાવ, કલાને એના સાચા સંદર્ભમાં જુઓ, જીવન સાથે જોડો.
બરાબર. તો ચલો થોડા ઊંડા ઉતરીએ. પહેલો જ વિચાર જે બર્જર રજૂ કરે છે એ જોવાની ક્રિયા અને આ રહસ્યમયીકરણ વિશે. એ કહે છે, શબ્દો પહેલાં દ્રષ્ટિ આવે છે. આનો શું મતલબ છે?
એમનો કહેવાનો મતલબ બહુ સીધો છે. બાળક બોલતા શીખે એ પહેલાં જોવાનું શરૂ કરે છે, આસપાસની વસ્તુઓને ચહેરાઓને ઓળખવાનું શરૂ કરે છે. જોવું એ દુનિયા સાથેનો આપણો પહેલો સંપર્ક છે. પણ આપણી આ દ્રષ્ટિ ક્યારેય શુદ્ધ કે ઓબ્જેક્ટિવ નથી હોતી. આપણે જે જોઈએ છીએ એ હંમેશા આપણે શું જાણીએ છીએ, શું માનીએ છીએ એનાથી પ્રભાવિત હોય છે.
એટલે કે એક જ ચિત્ર જોઈએ તો પણ દરેક વ્યક્તિ એને અલગ રીતે સમજે એમ.
હા, કારણ કે તમે એમાં ખાલી રંગો અને આકાર નથી જોતા, તમે એમાં વાર્તાઓ, લાગણીઓ, તમારો પોતાનો ઇતિહાસ, તમારી જાણકારી એ બધું ઉમેરો છો.
અને પછી આવી કેમેરાની શોધ, એણે તો મતલબ બધું બદલી નાખ્યું. નહીં, પેલી આભાની વાત કરે છે.
હા હા, વોલ્ટર બેન્જામિન પાસેથી લીધેલો આ શબ્દ છે, ઓરા. કેમેરા પહેલાં કોઈપણ કલાકૃતિ, પેઇન્ટિંગ કે શિલ્પ એ એક જ જગ્યાએ હતું, યુનિક હતું, અદ્વિતીય. એની એક આભા હતી, એની મૌલિકતા, એની હાજરીનો જે પ્રભાવ હતો એ. પણ કેમેરાએ શું કર્યું? એની લાખો કરોડો નકલો શક્ય બનાવી દીધી. હવે એ જ પેઇન્ટિંગ તમારા પુસ્તકમાં હોય, પોસ્ટકાર્ડ પર હોય, ટીવી પર દેખાય, ગમે ત્યાં.
તો એ તો સારી વાત કહેવાય ને, કલા વધુ લોકો સુધી પહોંચી, લોકશાહીકરણ થયું.
હા, એ ફાયદો ચોક્કસ થયો. પણ સાથે જ બર્જર ધ્યાન દોરે છે કે એના મૂળ અર્થ સાથે છેડછાડ કરવાનું પણ બહુ સહેલું થઈ ગયું.
કેવી રીતે?
જુઓ, એક જ ચિત્રને તમે અલગ અલગ કેપ્શન સાથે બતાવો કે પછી અલગ પ્રકારનું સંગીત મૂકી દો અથવા તો આખા ચિત્રમાંથી ખાલી એક નાનો ભાગ જ બતાવો તો એનો આખો મતલબ બદલાઈ જાય.
હા, એ તો છે. ટીવી ડોક્યુમેન્ટરીમાં કે જાહેરાતોમાં આવું બહુ થાય છે.
બસ, અને આના જ જવાબમાં બર્જરના મતે પેલું રહસ્યમયીકરણ આવ્યું.
અચ્છા,
કલા જગતે શું કર્યું? કલાને વધારે ને વધારે પવિત્ર, શાશ્વત, આ તો બસ પ્રતિભાનો જ ચમત્કાર છે એવી બનાવી દીધી. તેને ઇતિહાસથી, સમાજથી જાણે અલગ જ કરી નાખી. શા માટે? જેથી પેલી મૂળ કલાકૃતિની બજાર કિંમત અને એનો જે સાંસ્કૃતિક મોભો હતો એ જળવાઈ રહે, ભલે ને એની નકલો ગમે ત્યાં મળતી હોય. બર્જર કહે છે, આની સામે લડવું જોઈએ. કલાને ફરીથી જીવન સાથે, સમાજ સાથે જોડવી જોઈએ.
આ ખરેખર વિચારવા જેવું છે. હવે પેલા મુદ્દા પર આવીએ જેણે કદાચ સૌથી વધુ ચર્ચા અને વિવાદ પણ જગાવ્યો છે, પુરુષ દૃષ્ટિ એટલે કે મેલ ગેઝ અને સ્ત્રીઓનું નિરૂપણ. બર્જર અહીં નગ્ન, નેકેડ અને ન્યૂડ વચ્ચે ભેદ પાડે છે. એ શું છે બરાબર?
આ બહુ જ મહત્વનો ભેદ છે સમજવા જેવો. નેકેડ એટલે સાદી રીતે વસ્ત્રો વિના હોવું, એક સહજ કુદરતી અવસ્થા, જેમ આપણે બધા હોઈએ છીએ. જ્યારે ન્યૂડ, ખાસ કરીને પશ્ચિમી કલા પરંપરામાં, એ એક શૈલી છે, એક કન્વેન્શન્સ છે. ન્યૂડ એ એવી નગ્નતા છે જેને ખાસ રીતે રજૂ કરવામાં આવી છે બીજાના જોવા માટે, પ્રદર્શન માટે. એ સ્વયંસ્ફુરિત નથી, એ રચિત છે.
અને પછી પેલું એમનું ફેમસ વાક્ય આવે છે, પુરુષો કાર્ય કરે છે અને સ્ત્રીઓ દેખાય છે, પુરુષો સ્ત્રીઓને જુએ છે, સ્ત્રીઓ પોતાને જોવાથી જુએ છે. અરે બાપરે, આ તો સીધું જ મતલબ સ્ત્રી પુરુષના સત્તા સંબંધોના મૂળમાં જાય છે.
ચોક્કસ, આ વાક્યમાં આખી પશ્ચિમી સંસ્કૃતિમાં જે શક્તિનું અસંતુલન છે એનું નિચોડ આવી જાય છે. પરંપરાગત રીતે શું છે, પુરુષ કર્તા છે, સક્રિય છે, જોનારો છે, સ્પેક્ટેટર, અને સ્ત્રી એ કર્મ છે, નિષ્ક્રિય છે, દેખાતી વસ્તુ છે, ઓબ્જેક્ટ ઓફ ધ ગેઝ. બર્જર યુરોપિયન ન્યૂડ પેઇન્ટિંગ્સનું વિશ્લેષણ કરીને બતાવે છે કે એમાં સ્ત્રીને લગભગ હંમેશા એક પુરુષ દ્રષ્ટા, જે ઘણીવાર એ ચિત્રનો માલિક પણ હોય, એના આનંદ માટે એની માલિકીની વસ્તુ તરીકે રજૂ કરાય છે.
પણ એ કેવી રીતે ખબર પડે, મતલબ ચિત્રમાં સ્ત્રીના હાવભાવ કે પોઝ પરથી?
હા બરાબર, એમની મુદ્રાઓ જુઓ, એમની નજર જુઓ, એ બધું એવું સૂચવે છે કે એ સ્ત્રી સભાન છે કે કોઈ એને જોઈ રહ્યું છે. એ દર્શક માટે પોઝ આપી રહી છે. એ જાણે પોતાના શરીરની માલિક નથી, પણ કોઈ બીજાની નજરથી પોતાના શરીરને અનુભવી રહી છે. અને આના કારણે બર્જર કહે છે, સ્ત્રીની પોતાની ચેતનામાં જ એક વિભાજન ઊભું થાય છે.
વિભાજન? કેવું વિભાજન?
એ એક જ સમયે જોનારી પણ છે અને જોવાતી પણ છે. મતલબ એ સતત પોતાનું જ નિરીક્ષણ કરતી રહે છે. હું કેવી દેખાઉં છું, લોકો મારા વિશે શું વિચારશે, જાણે બહારથી કોઈ પુરુષની નજરથી પોતાને જોતી હોય.
ઓ, એટલે આ સતત ચાલતું સ્વમૂલ્યાંકન, શું આ વસ્તુ આજે પણ એટલી જ લાગુ નથી પડતી, ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં?
ફિલ્મો જુઓ, જાહેરાતો જુઓ, મેગેઝિન જુઓ, અને હવે તો સોશિયલ મીડિયા, દરેક જગ્યાએ સ્ત્રીઓ પર કેવી દેખાવી એનું જે સતત દબાણ છે એ આ પુરુષ દૃષ્ટિનો જ એક ભાગ છે. સ્ત્રીઓ પોતાને એક દૃશ્ય તરીકે જોવા માટે જાણે ટેવાઈ જાય છે.
આ ખરેખર ગંભીર વાત છે. ચાલો આગળ વધીએ. ઓઇલ પેઇન્ટિંગ અને માલિકીનો જે સંબંધ છે એના વિશે બર્જર શું કહે છે? આ પણ કંઈક નવું જ લાગે છે.
હા, આ પણ બર્જરનો એક બહુ ઓરિજિનલ અને મહત્વનો વિચાર છે. એ કહે છે કે યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગનો જે સુવર્ણ યુગ હતો, માની લો કે લગભગ 1500 થી 1900 સુધીનો સમય, એ અને મૂડીવાદનો જે ઉદય થયો, ખાનગી મિલકતનો જે વિચાર આવ્યો, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ ખાલી સંયોગ નથી.
પણ કેવી રીતે જોડાયેલું છે? ઓઇલ પેઇન્ટિંગની ટેકનિકમાં એવું શું ખાસ હતું?
જુઓ, ઓઇલ પેઇન્ટની ખાસિયત શું છે? એ વસ્તુઓની સપાટી, એનું વજન, એની રચના એટલે કે ટેક્સચર, એને બહુ જ વાસ્તવિક રીતે પકડી શકે છે. રેશમી કાપડ હોય તો એની ચમક, ધાતુ હોય તો એનું તેજ, ફળો હોય તો એની રસાળતા, પ્રાણીઓની રૂઆંટી.
હા હા, એકદમ જીવંત લાગે, જાણે અડી શકાય એવું.
બસ આ જે ટેકનિક છે એ માલિકીની વસ્તુઓને, તમારી સંપત્તિને અત્યંત નક્કર, સ્પર્શી શકાય એવી, વાસ્તવિક અને તેથી વધુને વધુ ઇચ્છનીય બનાવવા માટે એકદમ આદર્શ હતી.
ઓહ, એટલે એ ચિત્રો ખાલી સુંદરતા માટે નહોતા, પણ માલિકની જે સંપત્તિ હતી, એનો સામાજિક દરજ્જો હતો, એનું પ્રદર્શન કરવા માટે હતા. જુઓ મારી પાસે શું શું છે, એવું કહેવા માટે.
બરાબર સમજ્યા. જમીન, મોટા મકાનો, ભોજન સમારંભોના દ્રશ્યો, કિંમતી પોશાકો, સારા નરસા પશુઓ, અને હા, ક્યારેક તો પત્નીઓ અને નોકરોને પણ આ બધું જાણે માલિકીની વસ્તુઓ હોય એમ જ દર્શાવવામાં આવતું. કલા અહીં શું બની? માલિકીના વિચારને ગૌરવ અપાવવાનું, એને યોગ્ય ઠેરવવાનું એક સાધન બની. જાણે પેલું પેઇન્ટિંગ પોતે જ એક કિંમતી વસ્તુ હોય અને એ જે બતાવે છે એ પણ કિંમતી માલિકી છે.
પણ શું બધા જ ચિત્રો આવા હતા? કોઈ અપવાદ નહોતા? રેમ્બ્રાન્ડ જેવા કલાકારોનું શું?
ના ના, બર્જર પોતે જ રેમ્બ્રાન્ડ, વર્મીર, ગોયા જેવા અમુક કલાકારોને અપવાદ માને છે. એ કહે છે કે આ લોકોએ ઓઇલ પેઇન્ટનો ઉપયોગ ખાલી ભૌતિક વસ્તુઓ બતાવવા માટે ન કર્યો, એમણે તો માણસના અંદરના ભાવો, સંવેદનાઓ, જીવનના ઊંડા સત્યો એ બધું બતાવવા માટે કર્યો. એ લોકો પરંપરામાં રહીને પણ એનાથી ઉપર ઉઠ્યા, પણ મોટાભાગની જે મુખ્ય ધારા હતી એ તો આ માલિકીના ગુણગાન ગાતી રહી.
બાપરે, આ તો જાણે ઇતિહાસનું એક સાવ અલગ જ પાનું ખુલી ગયું. અને હવે છેલ્લો પણ કદાચ સૌથી વધારે ચોંકાવનારો મુદ્દો, આજની જાહેરાતો અને પેલી જૂની ઓઇલ પેઇન્ટિંગ વચ્ચેનો સંબંધ, આ કેવી રીતે જોડાય?
આજ તો બર્જરની કમાલ છે, ભૂતકાળને સીધો વર્તમાન સાથે જોડી દે છે. એ કહે છે કે આજની જે જાહેરાતો છે ને, એના માટે પબ્લિસિટી શબ્દ વાપરે છે. એ પેલી યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગની પરંપરાનો સીધો વારસો છે. એ જ દ્રશ્ય ભાષા વાપરે છે.
કઈ દ્રશ્ય ભાષા? પેલી વાસ્તવિકતાનો ભ્રમ ઊઢો કરવો, વસ્તુઓને બહુ આકર્ષક બતાવવી.
હા, એ જ. સમૃદ્ધિનું ચિત્રણ કરવું, વસ્તુઓને અત્યંત ઇચ્છનીય બનાવવી, એવી રીતે રજૂ કરવી કે જાણે સ્પર્શી શકાય, આ બધું ઓઇલ પેઇન્ટિંગમાંથી જ આવેલું છે. પણ એક મોટો ફરક છે, એ સમજવા જેવો છે. ઓઇલ પેઇન્ટિંગ શું બતાવતું હતું? માલિકની વર્તમાન સ્થિતિ અને સંપત્તિ. મારી પાસે આ છે. જ્યારે જાહેરાત શું કરે છે? એ ભવિષ્યનું વચન વેચે છે. જો તમે આ ખરીદશો તો તમે આવા બની જશો, આવું મેળવશો.
અચ્છા, એટલે જાહેરાત આપણામાં એક પ્રકારનો અસંતોષ ઊભો કરે છે કે આપણામાં કંઈક ખૂટે છે અને ઈર્ષા પણ જગાવે છે.
બરાબર, એ જ તો રમત છે. જાહેરાત આપણને એક આદર્શ છબી બતાવે છે, સુખી, સુંદર, સફળ, ગ્લેમરસ લોકોની, અને પછી સૂચવે છે કે આ પ્રોડક્ટ ખરીદવાથી આપણે પણ એવા બની શકીશું. ગ્લેમર એટલે શું? બર્જર બહુ સરસ કહે છે, ગ્લેમર એટલે સાચી ખુશી નહીં પણ ખુશીનો દેખાવ, એવી સ્થિતિ જેને જોઈને બીજા લોકો તમારાથી ઈર્ષ્યા કરે.
અને પેલું એમનું વાક્ય, જાહેરાત આપણો પોતાના પ્રત્યેનો પ્રેમ ચોરી લે છે અને ઉત્પાદનની કિંમતે તેને પાછો વેચે છે. આ તો મતલબ કમાલનું નિરીક્ષણ છે.
છે ને, ખરેખર જાહેરાત પહેલાં આપણને આપણી જે સ્થિતિ છે એનાથી અસંતુષ્ટ બનાવે છે. આપણામાં કોઈ કમી છે એવો અહેસાસ કરાવે છે, અને પછી એ કમી પૂરી કરવાના ઉપાય તરીકે પોતાનું ઉત્પાદન રજૂ કરે છે. અને આ ચક્કર ચાલ્યા જ કરે છે, જે પેલો ઉપભોક્તાવાદ છે એને ટકાવી રાખે છે. આમ જુઓ તો સેંકડો વર્ષ જૂની કલાની રીતો આજે આપણને વધારે ને વધારે વસ્તુઓ ખરીદવા માટે પ્રેરી રહી છે.
અદ્ભુત, આખું વિશ્લેષણ જબરદસ્ત છે. તો આખા પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશાઓ કે થીમ્સ આપણે તારવી શકીએ શ્રોતાઓ માટે?
ચોક્કસ. પહેલું અને સૌથી પાયાનું, જોવું ક્યારે તટસ્થ નથી, એ હંમેશા રાજકીય છે. આપણે જે રીતે જોઈએ છીએ એ આપણી શક્તિ, સંસ્કૃતિ, ઇતિહાસથી ઘડાયેલું છે, એ યાદ રાખવું.
બરાબર. બીજું,
કલાની આસપાસ જે પેલું રહસ્યમયકરણ ઊભું કરાય છે એનાથી સાવધ રહેવું. એ ઘણીવાર એના સાચા સામાજિક અને આર્થિક કારણોને છુપાવવા માટે હોય છે.
ત્રીજું, પેલી પુરુષ દ્રષ્ટિને ઓળખતા શીખવું. આપણી આસપાસની દ્રશ્ય સંસ્કૃતિમાં, ફિલ્મોમાં, જાહેરાતોમાં સ્ત્રીઓનું નિરૂપણ કેવી રીતે થાય છે એ જોવું, અને એની શી અસર પડે છે એ સમજવું.
ચોથું, કલા અને માલિકી વચ્ચેનો જે સંબંધ છે એને ધ્યાનમાં રાખવો. કેવી રીતે કલાનો ઉપયોગ સંપત્તિ અને સત્તાના પ્રદર્શન માટે થતો આવ્યો છે.
અને પાંચમું, પેલી આધુનિક જાહેરાતોની રમતને સમજવી. એ કેવી રીતે જૂની કલાની ભાષા વાપરીને આપણામાં ઈચ્છા, ઈર્ષ્યા, અસંતોષ જગાવીને આપણને સતત કંઈક ને કંઈક ખરીદવા મજબૂર કરે છે.
હા, આ મુખ્ય મુદ્દાઓ છે.
આ બધા વિચારો આજે પણ કેટલા બધા લાગુ પડે છે ને. આપણે રોજ જે ફિલ્મો જોઈએ, ટીવી સિરિયલો જોઈએ, જાહેરાતો તો ખરી, એ બધામાં આ બધું જ દેખાય છે. ખાસ કરીને પેલી લક્ઝરી વસ્તુઓની જાહેરાતો હોય, કે પછી સોશિયલ મીડિયા પર લોકો જે પરફેક્ટ લાઈફ બતાવવાનો પ્રયત્ન કરે છે, એ પણ એક જાતનું ગ્લેમર જ છે ને.
બરાબર. બર્જર, આપણને આ બધાની પાછળનું જે તંત્ર છે, જે વિચારધારા છે, એને સમજવાની એક ચાવી આપે છે, જેથી આપણે ખાલી નિષ્ક્રિય રીતે જોયા ન કરીએ પણ થોડા સક્રિય, થોડા વિવેચક બની શકીએ.
આ પુસ્તકના કેટલાક વાક્યો તો એવા છે કે ખરેખર મનમાં ચોંટી જાય. જેમ કે પેલું, આપણે જે જોઈએ છીએ તે આપણા જ્ઞાન અને માન્યતાઓથી પ્રભાવિત થાય છે. કેટલું સાચું અને સીધું.
હા. અને પેલું સ્ત્રી પુરુષ વિશેનું વાક્ય, પુરુષો કાર્ય કરે છે અને સ્ત્રીઓ દેખાય છે, પુરુષો સ્ત્રીઓને જુએ છે, સ્ત્રીઓ પોતાને જોવાતી જુએ છે, આ તો લૈંગિક ભૂમિકાઓ અને દ્રષ્ટિના સંબંધ પર સીધો જ પ્રકાશ પાડે છે.
કલાના રહસ્યમયકરણ વિશેનું વાક્ય પણ બહુ ધારધાર છે. કલાની આસપાસનો બનાવટી ધાર્મિક માહોલ એ કેમેરાએ કલા પાસેથી જે આભા છીનવી લીધું તેનો વિકલ્પ છે.
અને જાહેરાત વિશેનું તો યાદ રાખવા જેવું જ છે. જાહેરાત આપણને વધુ ખરીદીને આપણું જીવન બદલવાનો પ્રસ્તાવ મૂકે છે. એ ઉત્પાદન નથી વેચતી, એક સપનું, એક પરિવર્તનનું વચન વેચે છે. આ બધા વિચારો આપણને આપણી આસપાસની દ્રશ્ય દુનિયા પ્રત્યે વધારે સજાગ બનાવે છે, એ વાત ચોક્કસ.
તો આ બધું જાણ્યા પછી આપણે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? પહેલું તો એ કે મીડિયા જોતી વખતે થોડા વધારે ધ્યાનથી જોઈએ, ખરું ને?
ચોક્કસ. મીડિયા લિટરસી એટલે કે મીડિયા સાક્ષરતા કેળવવી બહુ જરૂરી છે. કોઈ પણ જાહેરાત જુઓ, ફિલ્મનું દ્રશ્ય જુઓ, કે પછી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ જુઓ, તો થોડું અટકીને પૂછવું, આ કોણે બનાવ્યું છે, શા માટે બનાવ્યું છે, આનાથી કોને ફાયદો થવાનો છે, આમાં કોઈ છુપાયેલો સંદેશ છે, કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણને પ્રોત્સાહન મળી રહ્યું છે. ખાસ કરીને સ્ત્રીઓનું નિરૂપણ કેવી રીતે થયું છે, પુરુષોનું કેવી રીતે થયું છે.
અને કદાચ મ્યુઝિયમ કે આર્ટ ગેલેરીમાં જઈએ ત્યારે પણ આપણો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે. ખાલી સુંદર છે કે નથી ગમ્યું કહેવાને બદલે બીજું કંઈક વિચારી શકીએ.
હા, બિલકુલ. વિચારી શકીએ કે આ કલાકૃતિ કોણા સમયમાં બની હશે, કોણા માટે બની હશે, એ સમયના સમાજ વિશે આ શું કહે છે, આમાં કોણ દેખાય છે અને કોણ નથી દેખાતું, શું આ કોઈ સત્તા કે વિચારધારાને મજબૂત કરે છે. આવા સવાલો પૂછવાથી કલાનો અનુભવ ખાલી જોવાનો નહીં પણ સમજવાનો બની જાય છે, વધુ ઊંડો બને છે.
અને અલબત્ત પેલો લૈંગિક સમાનતાનો મુદ્દો, મીડિયામાં પેલી પુરુષ દૃષ્ટિ ક્યાં ક્યાં દેખાય છે એને ઓળખવી અને સ્ત્રીઓ પર જે સતત કેવી દેખાવી એનું દબાણ રહે છે, એને સમજવું અને કદાચ એની સામે અવાજ ઉઠાવવો.
હા, અને જે લોકો પોતે ક્રિએટિવ ફિલ્ડમાં છે, ડિઝાઇનર્સ, ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, એમના માટે તો આ વિચારો બહુ જ મહત્વના છે. પોતાની રચનાઓ દ્વારા કેવા સંદેશ અપાઈ રહ્યા છે એના વિશે વધુ સભાન અને જવાબદાર બનવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધારે ઘૂમી રહી છે એ પેલું ઓઇલ પેઇન્ટિંગ અને આજની જાહેરાતો વચ્ચેનું જોડાણ. એ વિચારવું જ અજીબ લાગે છે કે 400-500 વર્ષ જૂની ટેકનિક અને એની પાછળની વિચારધારાની અસર આજે પણ આપણી ટીવી સ્ક્રીન પર, મોબાઈલ સ્ક્રીન પર દેખાય છે.
અને મારા માટે પેલો પુરુષ દૃષ્ટિનો ખ્યાલ અને એના કારણે સ્ત્રીની ચેતનામાં જે વિભાજન થાય છે એ વિચાર બહુ શક્તિશાળી રહ્યો. એ સમજાવે છે કે કેવી રીતે સમાજના દબાણો વ્યક્તિના પોતાના અસ્તિત્વના અનુભવને પણ ઘડી શકે છે. આ ખાલી કલાની વાત નથી રહેતી, આ તો જીવનની વાત બની જાય છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને જઈએ. આ બધું સમજ્યા પછી શું આપણે આપણી આસપાસની અસંખ્ય છબીઓને, જે ટીવી પર જોઈએ છે, રસ્તા પર જોઈએ છે, ફોનમાં દરરોજ સ્ક્રોલ કરીએ છે, એને થોડી અલગ નજરથી જોઈશું? શું કોઈ જાહેરાત કે કોઈનો ઇન્સ્ટાગ્રામ ફોટો હવે પહેલાં જેવો જ લાગશે? કદાચ આ સવાલનો જવાબ જ આ પુસ્તકની સાચી અસર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.